समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 366 થી 371 નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે। આ ગાથાનો અર્થ ટીકા ભાવાર્થ અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના અંશ આપણે કર્યા છે। હવે આજે આ ગાથાઓના ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 9 પાના નંબર 419 ગાથા 366 થી 371 ભાવાર્થ ઉપરનું પ્રવચન। ભાવાર્થમાં અહીંયા પંડિતજીએ કહ્યું કે આત્માને અજ્ઞાનમય પરિણામ રૂપ રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણો ભણાય છે, પરંતુ તે ગુણો હણાતા છતાં અચેતન પૂદગલ દ્રવ્ય હણાતું નથી। વળી પૂદગલ દ્રવ્ય હણાતા દર્શન જ્ઞાન ચારિત્ર આદિ હણાતા નથી, માટે જીવના કોઈ ગુણો પૂદગલ દ્રવ્યમાં નથી। જે રાગ દ્વેષ મોહના પરિણામ એ અજ્ઞાન ભાવ છે, અને એ અજ્ઞાન ભાવ તો આત્મામાં છે જ નહીં। વળી આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર જે ગુણો છે, એ ગુણો અજ્ઞાન અવસ્થામાં પર્યાયમાં પ્રગટ નથી, એટલે એ વખતે એને રાગ દ્વેષ મોહના પરિણામ છે। અજ્ઞાન અવસ્થા છે એ તો પર્યાયમાં છે ને, તો અજ્ઞાન અવસ્થા પર્યાયમાં છે એ વખતે એને અજ્ઞાનમય ભાવ છે, ને અજ્ઞાનમય ભાવ છે એના પરિણામ રૂપે રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થાય છે। એ રાગ દ્વેષ મોહ છે એ કઈ પૂદગલ દ્રવ્યના પણ નથી અને આત્મન દ્રવ્યના પણ નથી, એ તો અજ્ઞાનમય પરિણામ છે, જીવના જ પરિણામ છે। પણ જ્યારે જીવને પર્યાયમાં અજ્ઞાન ભાવ છે એ વખતે એવા પરિણામ થાય છે, એટલે એવા પરિણામ થાય છે એને એમ અહીંયા કહી દીધું કે એવા રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થયા છે તો તે વખતે આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણો હણાય છે, એટલે આ ગુણો પર્યાયમાં હણાય છે, આ ગુણો મૂળ દ્રવ્યમાં કઈ હણાતા નથી। શુદ્ધ નયથી આત્માનું જે સ્વરૂપ છે એમાં અનંત ગુણ છે, તો એમાં અનંત ગુણમાંથી એક પણ ગુણને કાંઈ હાનિ પહોંચતી નથી, એટલે દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણો જેની વ્યક્તતા પર્યાયમાં છે એ વ્યક્તતા એ હણાય છે। એટલે અહીંયા એમ કહ્યું કે આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણો હણાય છે, અને હણાય છે ક્યારે, તો કે આત્માને અજ્ઞાનમય પરિણામ રૂપ રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થાય ત્યારે એ હણાય છે। એટલે રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થાય છે, રાગ દ્વેષ મોહ છે એ મૂળ દ્રવ્યમાં નથી પણ એ ઉત્પન્ન થાય છે, અને એ પરિણામ રૂપે ઉત્પન્ન થાય છે, એટલે એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે, અને એ અજ્ઞાન દશામાં એવા પરિણામ થાય છે। એટલે એક લીટીમાં વિચાર કરવા જઈએ તો ઘણી બધી વાતનો સમાવેશ કરી લીધો છે। એક તો આત્માને આવા પરિણામ થવાનું કારણ એ એનો અજ્ઞાનમય ભાવ છે, એટલે આત્માને અજ્ઞાનમય પરિણામ રૂપ રાગ દ્વેષ મોહ, એ રાગ દ્વેષ મોહ અજ્ઞાનમય પરિણામ રૂપ છે, અને પરિણામ રૂપ છે એટલે ઉત્પન્ન થાય છે, એ પર્યાય છે, અને ઉત્પન્ન થાય છે અને પછી એનો વ્યય પણ થઈ જાય છે, કેમ કે પર્યાય છે ને એટલે. અને એવા પરિણામ જ્યારે ઉત્પન્ન થાય છે રાગ દ્વેષ મોહ, ત્યારે આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણો હણાય છે, એટલે કે એ પર્યાયમાં હણાય છે. પર્યાયમાં એ વખતે દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણોની વ્યક્તતા નથી. જ્યારે રાગ દ્વેષ છે, મોહ છે, ત્યારે દર્શન જ્ઞાન ચારિત્ર ગુણોની વ્યક્તતા પર્યાયમાં નથી. એટલે અહીંયા આગળ પછી સમજાવવું તો બીજું છે કે આ તો છે જ, પણ સાથે બીજું સમજાવવું એ છે કે એ ગુણો એક અચેતન પુદ્ગલ દ્રવ્યમાં નથી એમ સમજાવવું છે. એટલે કહે છે કે એ ગુણો હણાતા છતાં અચેતન પુદ્ગલ દ્રવ્ય હણાતું નથી, એટલે આત્મા જેની સાથે રહ્યો છે એવું આ શરીર, મન, વાણી, કાયા, કર્મ આ બધું ઉદગળ છે, એ કાંઈ હણાતું નથી. એટલે કે રાગ દ્વેષ મોહના પરિણામ થયા છે, એ વખતે દર્શન જ્ઞાન ચારિત્ર ગુણો પર્યાયમાં હણાય છે, તે છતાં એ સાથે રહેલું પૂદગળ દ્રવ્ય શરીર, મન, વાણી, કાયા એ કાંઈ હણાતું નથી. એટલે કે શરીર, મન, વાણી, કાયાનું પરિણમન તો જેમ છે તેમ જ થઈ રહ્યું છે. વળી પૂદગળ દ્રવ્ય હણાતા દર્શન જ્ઞાન ચારિત્ર આદિ હણાતા નથી. એટલે એ જ રીતે શરીર, મન, વાણી, કાયા એમાં કંઈ પણ થાય, એ હણાય, તો પણ આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર આદિ હણાતા નથી. માટે જીવના કોઈ ગુણો પૂદગળમાં નથી, આ અહીંયા સિદ્ધ કર્યું. એટલે કે પૂદગળથી ભગવાન આત્મા જુદો છે, આત્માના ગુણો પૂદગળમાં નથી. હવે ગુરુદેવ આ વાતનો વિસ્તાર કરતા અહીંયા કહે છે કે જીવને જે પુણ્ય પાપના પરિણામ થાય છે તે અજ્ઞાનમય પરિણામ છે. જીવને શુભ કે અશુભ ભાવ જેને કારણે પુણ્ય અથવા પાપનો બંધ પડે છે, એવા જે પરિણામ થાય છે તે અજ્ઞાનમય પરિણામ છે, કેમ કે તેમાં ચૈતન્યનો અંશ નથી. તે અજ્ઞાનમય પરિણામ રૂપ રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર ગુણોનો ઘાત થાય છે. તે ગુણો હણાતા છતાં, એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર ગુણો હણાતા છતાં કહે છે કે ચેતન એવો ભગવાન આત્મા એ દ્રવ્ય અપેક્ષાએ તો પરિપૂર્ણ છે, એના એક પણ ગુણ હણાતા નથી. અને જે પર્યાયમાં આ દર્શન જ્ઞાન ચારિત્ર ગુણો હણાય છે તે છતાં પેલા અચેતન પૂદગળ દ્રવ્યનો ઘાત થતો નથી. આત્માના ગુણોનો ઘાત થવા છતાં બહારમાં શરીરની ક્રિયાનો ઘાત થઈ જાય કે વ્રત આદિ વિકલ્પનો નાશ થઈ જાય એમ છે નહીં, એટલે પૂદગળ દ્રવ્યનો ઘાત એમાં થતો નથી. આત્માના ગુણો પર્યાયમાં હણાય છે તે છતાં પૂદગળ દ્રવ્યનો ઘાત થતો નથી, બહારમાં શરીર આદિની ક્રિયાનો ઘાત થતો નથી, વ્રત આદિ વિકલ્પોનો નાશ થાય છે એમ પણ નથી. એ બધું એવું ને એવું રહ્યું હોય અને છતાંય રાગ દ્વેષના પરિણામ થાય તે વખતે દર્શન જ્ઞાન ચારિત્ર ગુણોનો ઘાત થાય છે. વળી પૂદગળ દ્રવ્યનો ઘાત થતા આત્માના ગુણોનો ઘાત થતો નથી. શું કહ્યું? પૂદગળ દ્રવ્ય એટલે કે આ શરીર આદિ, એની ક્રિયા અને વ્રત આદિના વિકલ્પો, એનો ઘાત થતા જીવના દર્શન જ્ઞાન ચારિત્ર ગુણનો નાશ થતો નથી. માટે કહે છે જીવના કોઈ ગુણો પૂદગળ દ્રવ્યમાં નથી. આ વ્રત, તપ, દયા, દાન આદિ બધા પૂદગળના પરિણામ છે, તેમાં આત્માના કોઈ ગુણો નથી. આગળ કહે છે કે આવું જાણતા સમ્યક દ્રષ્ટિને અચેતન વિષયોમાં રાગ આદિ થતા નથી. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ પર થઈ છે, ध्रुव पर दृष्टि थता पोताना स्वरूपनो आनंद अनुभवायो छे, पोतानुं स्वरूप हवे स्पष्ट थयुं छे, पोते कोण छे, पोते आ वर्तमान पर्यायथी जुदो भगवान आत्मा त्रिकाल नायक छे, पोताने कोई गति नथी, चार गतिमानी कोईपण गति पोताने नथी ने पोते तो त्रिकाल शुद्ध छे। आवुं सम्यक दृष्टिने अनुभव सहित भान अने ज्ञान छे। एवा सम्यक दृष्टिने परद्रव्यमां क्यांथी रस पड़े? કેમ કે પરદ્રવ્યમાં પોતાના કોઈ ગુણો નથી એવું જાણતા સમ્યક દ્રષ્ટિને પરનું લક્ષ થતું નથી, પરની દ્રષ્ટિ નહીં હોવાથી, દ્રષ્ટિ પોતાના સ્વરૂપ ઉપર રહેતી હોવાથી સતત પોતાને ભેદ જ્ઞાન વર્તે છે, પોતાથી બીજું બધું જુદું છે, ત્યારે એને અચેતન વિષયોમાં રાગ કે દ્વેષ કાંઈ થતું નથી। व्रत आदि रागनी क्रिया में पण एने राग के प्रेम थतो नथी, अने देखीतुं जे लागे छे के पोताने अहितकारी छे एवुं पुद्गलनुं परिणमन एमां पण एने काई द्वेष थतो नथी। केम के पुद्गलनुं परिणमन न तो एने हितकारी छे के न तो अहितकारी छे, ए बधुं जे छे ते त्यां ज छे, एटले एने तो कोई हितकारी के अहितकारी काई परमा लागतु नथी, एटले न तो कोई प्रत्ये राग छे के न तो कोई प्रत्ये द्वेष छे, एवी सम्यक दृष्टिनी दशा होय छे। पर मारू कल्याण करे छे अथवा तो पर मारू नुकसान करे छे एवी मिथ्या दृष्टि सम्यक दृष्टिने हवे चाली गई छे। એને તો પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થયો છે અને પોતે બધાથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ છે, એટલે સ્વરૂપનું લક્ષ રહે છે, ભેદ જ્ઞાન સતત રહે છે, પ્રતીતમાં તો પોતાનું સ્વરૂપ જ રહે છે। એવા સમ્યક દ્રષ્ટિને પરદ્રવ્યમાં પોતાના કોઈ ગુણો જણાતા નથી, પોતાનું કાંઈ કરવા પણ જણાતું નથી, પોતાને એમાંથી કાંઈ ભોગવવા પણ નથી, એટલે એનું લક્ષ એની દ્રષ્ટિ એ તરફ હોતી નથી, એને એમાં રાગ કે રૂચિ થતા નથી। હવે કહે છે કે રાગ દ્વેષ મોહ ઉદ્ગળ દ્રવ્યમાં નથી, જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી એ ઉપજે છે। જ્યારે અજ્ઞાનનો અભાવ થાય અર્થાત સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે એ રાગ દ્વેષ મોહ ઉપજતા નથી। આ રીતે રાગ દ્વેષ મોહ પુદ્ગલમાં નથી તેમજ સમ્યક દ્રષ્ટિમાં પણ નથી, તેથી શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જોતા એટલે કે પરમાર્થથી જોતા તેઓ છે જ નહીં, કેમ કે એ સમ્યક દ્રષ્ટિમાં પણ નથી અને પુદ્ગલમાં પણ નથી, એ તો માત્ર અજ્ઞાન અવસ્થામાં જીવને ઉપજે છે, જીવના એવા પરિણામ થાય છે। ઉપજવું અને વિણસવું પર્યાયનું હોય, પર્યાયમાં થાય, અને એ પણ અજ્ઞાન અવસ્થામાં થતા પરિણામ છે, એટલે જ્યારે જ્ઞાન અવસ્થા થઈ સમ્યક દર્શન થયું એટલે પછી એ ઉપજતા જ નથી। અહીંયા આપણે રાગ દ્વેષ મોહની જે વાત કરીએ છીએ એ રાગ દ્વેષ કયા, તો કે અજ્ઞાન ભાવે થતા મિથ્યા દ્રષ્ટિના રાગ દ્વેષની વાત છે। સમ્યક દ્રષ્ટિને પણ, સમ્યક દ્રષ્ટિને પણ હજી પૂર્ણ દશા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી એને પણ રાગ થાય છે, પણ એ રાગ અજ્ઞાનનો રાગ નથી, અજ્ઞાન અવસ્થાનો રાગ નથી, એ પરિણામ તો પોતાના પુરુષાર્થની નબળાઈના છે, પોતાને સ્વરૂપને વિશે સ્થિરતા નથી એટલે અસ્થિરતાને કારણે એવો રાગ થાય છે। પણ એ જ્ઞાની પુરુષ છે તો એવા રાગને એ દ્રષ્ટા ભાવે જુએ છે, એટલે એવા રાગ કે દ્વેષની અહીંયા વાત નથી કરી। જ્ઞાનીના જે રાગ દ્વેષ છે એ થવાનું કારણ તો પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી, એટલે એ તો અસ્થિરતાને કારણે થાય છે, એમાં મિથ્યાત્વ નથી, અજ્ઞાન નથી। પણ જે જ્ઞાની નથી થયો, જેણે પોતાના સ્વરૂપને જાણ્યું નથી, એવો મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની એને જે રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે એ અજ્ઞાનને કારણે થતા પરિણામ છે. એટલે રાગ અને દ્વેષ એ બે પ્રકારે થાય, બે કારણથી હોય. જ્ઞાનીને રાગ દ્વેષ થાય છે તે અસ્થિરતાને કારણે છે, પોતાના સ્વરૂપને વિશે અસ્થિરતા છે, એટલે કે પોતાનો પુરુષાર્થ એમાં થોડી નબળાઈ છે, એટલે એવા રાગ દ્વેષ થાય છે. પણ એ જાણે છે કે આ રાગ દ્વેષ છે, પોતાનો સ્વભાવ નથી, પોતાનું સ્વરૂપ નથી, એટલે માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. જ્ઞાનીની આવી વાત છે. જ્યારે અજ્ઞાનીએ પોતાના સ્વરૂપને જાણ્યું નથી, અનુભવ્યું નથી, એટલે એને જે રાગ દ્વેષના પરિણામ થાય છે એ સાથે એ એક રૂપ થાય છે, એમાં એકત્વ મમત્વ કરે છે, જોડાઈ જાય છે. એ દ્રષ્ટાભાવે નથી રહેતો, એને એમ નથી કે એ રાગ દ્વેષના પરિણામ થયા એનાથી પોતે જુદો છે, કેમ કે પોતે કોણ છે એનું એને ભાન જ નથી. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને તો એને ભાન જ નથી કે પોતે કોણ છે, પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે એવું અનુભવ સહિત જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી એને ભેદ જ્ઞાન ક્યાંથી થાય કે આ રાગ દ્વેષ થયા તે મારાથી જુદા છે, એવું ક્યાંથી થાય? એટલે એ તો એ રાગ દ્વેષ સાથે જોડાઈ જાય છે. એ તો પોતાના સ્વરૂપને જાણતો જ નથી, પોતે કોણ છે એ જાણતો નથી, એટલે જે પર્યાયમાં દેખાય છે, જણાય છે, એની સાથે એ એકરૂપતા કરે છે, એની સાથે જોડાઈ જાય છે. અહીંયા જે વાત કરવામાં આવી છે એ મિથ્યાદ્રષ્ટિના અજ્ઞાનીના રાગ દ્વેષની વાત છે. એટલે કહે છે કે આ રીતે રાગ દ્વેષ મોહ એ સમ્યક દ્રષ્ટિમાં નથી, અને એ જ રાગ દ્વેષ મોહ પૂદગળમાં નથી. એટલે ખરેખર તો એ રાગ દ્વેષ જે છે તે પરમાર્થ દ્રષ્ટિએ કોઈ ચીજ નથી, શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જોતા તેઓ છે જ નહીં, પર્યાય દ્રષ્ટિથી જોતા જીવને અજ્ઞાન અવસ્થામાં એવા રાગ દ્વેષ છે એ પ્રમાણે જાણવું. ગુરુદેવે આને સમજાવતા કહ્યું કે વિતરાગ મૂર્તિ આનંદ ઘન પ્રભુ આત્માને શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી, અંતરદ્રષ્ટિથી જોતા રાગ દ્વેષ મોહ છે જ નહીં. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા રાગ દ્વેષ મોહ છે જ નહીં, કેમ કે દ્રવ્યમાં એ નથી, પૂદગલ દ્રવ્યમાં નથી ને પોતાના દ્રવ્યમાં પણ નથી. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ નાયક છે, અનંત ગુણનો સમૂહ, અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા છે, એ દ્રવ્યમાં આ રાગ દ્વેષ નથી, ઉદ્ગળ દ્રવ્યમાં પણ નથી. એટલે પરમાર્થે જો દ્રવ્યની દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આ રાગ દ્વેષ જેવી કોઈ ચીજ જણાતી જ નથી. દ્રવ્ય અપેક્ષાથી વિચાર કરીએ તો રાગ દ્વેષ કાંઈ દ્રવ્ય નથી, એ દ્રવ્ય નથી, એ પરિણામ છે, એ ક્ષણિક પરિણામ છે. એટલે એ પર્યાયમાં છે, એ દ્રવ્ય નથી. એટલે શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી, અંતરદ્રષ્ટિથી જોતા રાગ દ્વેષ મોહ છે જ નહીં. દ્રવ્ય દ્રષ્ટિવંતને ધર્મી પુરુષને કહે છે રાગ દ્વેષ મોહ છે જ નહીં, કેમ કે તેને અજ્ઞાન નથી, એને અજ્ઞાન નથી, અને દ્રવ્યમાં એ વસ્તુ છે નહીં, પરદ્રવ્યમાં પણ નથી, ઉદ્ગળ દ્રવ્યમાં પણ નથી, અને પોતાના સ્વદ્રવ્યમાં, શુદ્ધ દ્રવ્યમાં પણ નથી. એટલે એવી જેની શ્રદ્ધા માન્યતા છે એવા ધર્મી પુરુષને રાગ દ્વેષ મોહ છે જ નહીં. અહીંયા પેલા અસ્થિરતાને કારણે રાગ થાય એની વાત નથી લીધી, અહીંયા તો અજ્ઞાનીને રાગ દ્વેષ મોહ અજ્ઞાનવશ થાય છે એની વાત ચાલે છે. એટલે એ અપેક્ષાએ દ્રવ્ય દ્રષ્ટિમંતને ધર્મી પુરુષને કહે છે કે રાગ દ્વેષ મોહ છે જ નહીં, કેમ કે તેને અજ્ઞાન નથી. પરંતુ વર્તમાન પર્યાય ઉપર જેની દ્રષ્ટિ છે, અંશ ઉપર જેની દ્રષ્ટિ છે, વર્તમાન પર્યાય એક અંશ પલટતો અંશ, એની ઉપર જેની દ્રષ્ટિ છે તેવા પર્યાય દ્રષ્ટિ જીવને રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થાય છે. રાગ દ્વેષ મોહ પર્યાયમાં ઉત્પન્ન થાય છે. બહારમાં કોઈ ભલે મહાવ્રત આદિનું પાલન કરતો હોય પણ એનાથી પોતાને લાભ છે એમ જો માનતો હોય તો તે પર્યાય દ્રષ્ટિ મૂંઢ છે અને તેને અજ્ઞાનના કારણે રાગ દ્વેષ મોહ અવશ્ય થાય છે. મહાવ્રત છે એમાં પરનું લક્ષ છે, કોઈપણ વ્રત આદિ દયાદાન એ બધામાં પરનું લક્ષ છે, એ બધા શુભ ભાવ છે, એમાં પરની અપેક્ષા પણ છે. જેમાં પરનું લક્ષ કરવામાં આવતું હોય એમાં ભલે શુભ ભાવ હોય પણ ધર્મ તો ન થાય. ધર્મ એટલે પોતાના સ્વરૂપનું લક્ષ થઈ અને એમાં એકાગ્રતા થવી, એનું નામ ધર્મ. એટલે એવું તો ન થાય. શુભભાવ દ્વારા પોતે પોતાના સ્વરૂપથી દૂર ચાલ્યો જાય છે. શુભભાવમાં જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી પોતાના સ્વરૂપથી દૂર રહ્યો છે, શુદ્ધ ભાવમાં પોતાના સ્વરૂપમાં રહે છે. એટલે શુભભાવ ગમે તેવો હોય, પુણ્યનો બંધ ગમે તેવો કરાવે એવો શુભભાવ હોય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભભાવ હોય, તો પણ એ બંધનું જ કારણ છે, એ મુક્તિનું કારણ નથી. એટલે એને ધર્મ નથી કહેતા, એને ધર્મ નથી કહેતા, પણ એને સંસારનું કારણ કહેવાય. કેમ કે જે શુભભાવ દ્વારા બંધ પડે છે એ બંધને ભોગવવો પડે છે, અને ભોગવવો પડે છે તો ભોગ કરવો જ પડે છે. એટલે એવા મહાવ્રત આદિનું પાલન કરતા હોય ત્યારે દ્રષ્ટિ શુભભાવ તરફ હોય, અને એવા મહાવ્રતની સભાનતા જ રહે, અને એનાથી આગળ વધીને એ મહાવ્રત છે એથી મને લાભ થાય છે, ધર્મ થાય છે એમ જો માને તો એ શુદ્ધભાવમાં ક્યારેય જશે નહીં. શુભભાવથી ધર્મ માન્યો એ મિથ્યાત્વ છે. શુદ્ધભાવથી જ ધર્મ હોય એવી માન્યતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ શુદ્ધભાવ તરફ વળશે નહીં, એને શુભભાવની રૂચિ રહ્યા કરશે. ઊંડે ઊંડે શુભભાવ પ્રત્યે એને મનમાં એમ થયા કરશે કે એથી મને લાભ થાય છે, એથી મને સારી ગતિ મળે છે, વગેરે વગેરે. અને એવી માન્યતા છે એટલે એ શુદ્ધભાવનો પુરુષાર્થ કરતો જ નથી. એને પૂરેપૂરું એમ થઈ જાય કે ના, શુભભાવ છે તે શુભભાવ જ છે, એ શુભભાવ છે એ મારા પરિણામ હોઈ શકે નહીં, હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું તો મારા પરિણામ શુદ્ધ જ હોય, શુદ્ધ હોવા જ જોઈએ, છતાં પણ આ શુભભાવ આવ્યો છે તો એનું કંઈક કારણ હોય. મારા સ્વરૂપમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે મને શુભ કે અશુભ ભાવ આવે, છતાંય જો આ શુભ ભાવ આવે છે તો એનું કંઈક કારણ હોય. અને એમ કરીને એનું કારણ તપાસવા બેસે તો એને ખ્યાલ આવે છે કે એ અજ્ઞાન અવસ્થામાં એવા શુભ ભાવ થાય છે, એ શુભ ભાવ અજ્ઞાન અવસ્થામાં થાય છે, અને અજ્ઞાની એવા શુભ ભાવમાં રાચી રહે છે. પણ જ્ઞાનીને જ્યારે શુભ ભાવ થાય છે તો એ શુભ ભાવને માત્ર દૂરથી જુએ છે, એનો એ દ્રષ્ટા જ્ઞાતા થાય છે કે આ શુભભાવ છે એ આવ્યો છે કેમ કે મારા પુરુષાર્થમાં એટલી ખામી છે, મને મારા સ્વરૂપનું હજી લક્ષ્ય એટલું એકાગ્રતાપૂર્વક થતું નથી, હું મારા સ્વરૂપને વિશે સ્થિરતા કરતો નથી, એટલે અસ્થિરતાને કારણે એવો શુભભાવ આવ્યો છે. એટલે એની દ્રષ્ટિમાં તો એમ જ છે. એટલે અહીંયા એમ કહ્યું છે ગુરુદેવે કે બાળમાં કોઈ ભલે મહાવ્રત આદિનું પાલન કરતા હોય, એને એવા શુભભાવ હોય, પણ એ શુભભાવ દ્વારા જો લાભ માને તો એ સમજવું કે એ અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ છે. પણ એવો શુભભાવ આવ્યો હોય અને એને જો એ પોતાથી જુદો માનતા હોય, પોતાને એની સાથે કાંઈ સંબંધ નથી, અને ઉલટું એમ માનતા હોય કે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે આ એવો ભાવ આવ્યો છે, તો એ જ્ઞાની છે, એ સમ્યક દ્રષ્ટિ છે. એટલે અહીંયા કહ્યું કે બહારમાં કોઈ ભલે મહાવ્રત આદિનું પાલન કરતા હોય પણ એમને એનાથી લાભ છે એવી એમની માન્યતા હોય તો એ પર્યાય દ્રષ્ટિ છે, મૂંઢ છે. અને એને અજ્ઞાનના કારણે રાગ દ્વેષ મોહ અવશ્ય થાય છે, માટે પર્યાય બુદ્ધિ છોડી દે એવો આચાર્ય ભગવાનનો ઉપદેશ છે. માટે પર્યાય બુદ્ધિ છોડી દે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કર, અને એ જ તારા હિતનો કલ્યાણનો ઉપાય છે. બહુ સરસ વાત સમજાવી. આ રીતે ગાથા 366-371 અહીંયા પૂરી થાય છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કળશ 218. રાગ દ્વેષાવિહ હી ભવતી જ્ઞાનમ અજ્ઞાન ભાવાત તૌ વસ્તુત્વ પ્રણિહિત દશા દશ્યમાનૌન કિંચિત સમ્યક દ્રષ્ટિ ક્ષપયતુ તત્વ દ્રષ્ટયા સ્ફુટમ તૌ જ્ઞાન જ્યોતિ જ્વલતી સહજમ એન પૂર્ણાચલાર્ચિ. કળશ 218ના અર્થમાં કહે છે, આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. ઈ જ્ઞાનમ હિ અજ્ઞાન ભાવાત રાગ દ્વેષો વિભવતી. આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. વસ્તુત્વમાં મૂકેલી એટલે કે એમાં સ્થાપેલી એકાગ્ર કરેલી વસ્તુત્વમાં મૂકેલી સ્થાપેલી એકાગ્ર કરેલી દ્રષ્ટિ વડે જોતા અર્થાત દ્રવ્ય દ્રષ્ટિથી જોતા તે રાગ દ્વેષ કાંઈ જ નથી. એટલે કે દ્રવ્ય રૂપ જુદી વસ્તુ નથી. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા તે રાગ દ્વેષ કાંઈ જ નથી. એટલે કે દ્રવ્ય રૂપ જુદી વસ્તુ નથી, એ દ્રવ્ય રૂપ નથી. રાગ દ્વેષ તે કાંઈ દ્રવ્ય નથી, એ એક તત્વ છે રાગ દ્વેષ, પણ એ દ્રવ્ય નથી. માટે આચાર્ય દેવ પ્રેરણા કરે છે કે સમ્યક દ્રષ્ટિ પુરુષ તત્વ દ્રષ્ટિ વડે તેમને એટલે રાગ દ્વેષને પ્રગટ રીતે ક્ષય કરો. શું કહ્યું? કે દ્રવ્ય દ્રષ્ટિ વડે જોતા તે રાગ દ્વેષ કાંઈ જ નથી. વસ્તુત્વ પ્રણિહિત દશા દશ્યમાનવ તો કિંચિત ન. તેથી આચાર્યદેવ પ્રેરણા કરે છે કે સમ્યક દ્રષ્ટિ પુરુષ તત્વદ્રષ્ટિ વડે તેમને એટલે રાગ દ્વેષને પ્રગટ રીતે ક્ષય કરો. તથા સમ્યક દ્રષ્ટિ હિ તત્વ દ્રષ્ટ્યા તૌ સ્ફુટમ. કે જેથી પૂર્ણ અને અચળ જેનો પ્રકાશ છે એવી દેદીપ્યમાન સહજ જ્ઞાન જ્યોતિ પ્રકાશે. એન પૂર્ણ અચલ અર્ચિ સહજમ જ્ઞાન જ્યોતિ હિ જ્વલતી. રાગ દ્વેષ શું છે? રાગ દ્વેષ કોઈ દ્રવ્ય નથી. ભગવાને 6 પ્રકારના દ્રવ્ય જોયા, પણ એમાં ક્યાંય કોઈ એ રાગ દ્વેષ નામનું કોઈ દ્રવ્ય જોયું નથી. અને આપણે જાણીએ છીએ કે દ્રવ્ય છે તે અવિનાશી છે, દ્રવ્ય છે તે અવિનાશી છે, અને દ્રવ્ય અનંત કાળ સુધી રહે છે. દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, અનાદિથી છે અને અનંત કાળ સુધી રહે છે. એટલે 6 પ્રકારના દ્રવ્યો ભગવાને જોયા, એમાં કોઈ એવું દ્રવ્ય નથી કે જે રાગ દ્વેષ રૂપ હોય. એવું રાગ દ્વેષ દ્રવ્ય નથી, એ પરિણામ છે, એ પરિણામ છે, અને એ જીવને થતા પરિણામ છે. ચેતન ભગવાન આત્માને એવા પરિણામ થાય છે, અને એ થાય છે તો પણ કંઈ ભગવાન આત્મામાં એવો ગુણ નથી કે જેને કારણે એ પરિણામ થાય. જો ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ હોત તો પછી સિદ્ધને પણ એવા પરિણામ થાય, રાગ દ્વેષના પરિણામ સિદ્ધને પણ થાય. એટલે એક વાત તો નક્કી જ છે કે રાગ દ્વેષ થવામાં આત્માનો કોઈ ગુણ કામ કરતો નથી. આત્મામાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે એને રાગ અને દ્વેષ થાય. રાગ દ્વેષ જો ગુણને કારણે થતા હોય તો આત્મામાં એ હંમેશા થયા કરે, એટલે કે સિદ્ધને પણ એ થવા જોઈએ. એટલે આત્માનો એ સ્વભાવ નથી, આત્માના ગુણને કારણે નથી થતા. વળી એ પણ વાત નક્કી કરી કે પૂતગળ દ્રવ્ય છે એની અંદર પણ કંઈ એ રાગ દ્વેષ છે નહીં. રાગ દ્વેષ પૂતગળમાં નથી, એ આપણે સિદ્ધ કર્યું અગાઉની ગાથાઓમાં. એટલે ખરેખર તો રાગ દ્વેષ કોઈ ચીજ નથી, કોઈ દ્રવ્ય નથી. તો રાગ દ્વેષ શું છે એ વાત અહીંયા સમજાવી છે, અને એ રાગ દ્વેષને કઈ રીતે દૂર કરવા એ વાત પણ અહીંયા ઉપદેશમાં કહેવામાં આવી છે. કે છે કે આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. જ્ઞાન જ્ઞાન ભાવે પરિણમે છે તે વખતે એને પોતાના સ્વરૂપનું લક્ષ છે, અને જ્ઞાન પરલક્ષે પરિણમે છે ત્યારે અજ્ઞાન ભાવે પરિણમે છે. પરનું લક્ષ કર્યા વિના માત્ર પરને પર રૂપે જાણે એમાં કોઈ વાંધો નથી, પણ એ જ્ઞાન એ પરનું લક્ષ કરી અને પર સંબંધી એકત્વ મમત્વ કરીને જ્યારે પરિણમે છે તો એ અજ્ઞાન ભાવે પરિણમે છે, ત્યારે રાગ દ્વેષ રૂપે પરિણમે છે એમ કહેવાય. એટલે આચાર્ય ભગવાને આ વાત કરી કે આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. અજ્ઞાન ભાવના સ્થાને જો જ્ઞાન ભાવ થાય તો પછી રાગ દ્વેષ રૂપે જ્ઞાન પરિણમે નહીં. જ્ઞાન ગુણની વાત નથી, ત્રિકાળ જ્ઞાન ગુણ છે એનું તો શુદ્ધ નિર્મળ પરિણમન જ છે, એની અહીંયા વાત નથી. અહીંયા તો પર્યાયમાં જે થઈ રહ્યું છે એની વાત છે. પર્યાયમાં એ જ્ઞાન ભાવે પરિણમે છે કે અજ્ઞાન ભાવે પરિણમે છે, પર્યાયમાં એ બે પ્રકારે પરિણમે. જો એનું લક્ષ પોતાના સ્વરૂપ ઉપર રહેતું હોય તો એ જ્ઞાન ભાવે પરિણમે, આ અગાઉની ગાથાઓમાં પહેલા આવી ગયું છે. જો એનું લક્ષ સ્વરૂપ તરફ રહેતું હોય તો જે પરિણમન થાય છે તે જ્ઞાન ભાવે પરિણમન છે. એટલે એ વખતે જ્ઞાનને જ્ઞાન ભાવે એ પરિણમાવે છે, અને એનું લક્ષ પર તરફ છે તો એ પર્યાયમાં એ જ્ઞાન અજ્ઞાન ભાવે થયું છે. પર્યાયમાં જ્ઞાન અજ્ઞાન ભાવે થયું છે, અહીંયા પર્યાયની વાત છે. ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ છે, એમાં જે જ્ઞાન ગુણ છે એ પણ ત્રિકાળ શુદ્ધ છે, અને અનંત ગુણ છે તો અનંત ગુણોનું શુદ્ધ નિર્મળ પરિણમન દ્રવ્યમાં જે થઈ રહ્યું છે તે બરાબર છે એમ જ છે, એમાં કોઈ ફેર પડતો નથી. પણ અહીંયા તો પર્યાયમાં જે પરિણમન છે એની વાત કરી છે કે પર્યાયમાં જો એનું લક્ષ સ્વ તરફ છે તો એ જ્ઞાનને જ્ઞાન ભાવે પરિણમાવે છે, અને એનું લક્ષ પર તરફ છે, પરની રૂચિ થઈ છે, પર પ્રત્યે એને ઈષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ થઈ છે, એમાં સુખ કે દુઃખની બુદ્ધિ છે, તો એને રાગ દ્વેષ ભાવે પરિણમન થાય છે. તો એવા પરિણમનને એને અજ્ઞાન ભાવે પરિણમન થયું એમ કહેવામાં આવે છે. તો આ તો પર્યાયની વાત છે. અહીંયા કહે છે કે આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. એટલે એ રાગ દ્વેષ તો એ અજ્ઞાન ભાવને કારણે ઉત્પન્ન થતા પરિણામ છે, એ કોઈ ચીજ નથી, એ કોઈ દ્રવ્ય નથી. એટલે વસ્તુત્વમાં મૂકેલી, સ્થાપેલી, એકાગ્ર કરેલી દ્રષ્ટિ વડે જોતા, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિથી જોતા, દ્રવ્યનું લક્ષ કરતા અને દ્રવ્ય દ્રષ્ટિથી જોતા એ રાગ દ્વેષ છે, એ કાંઈ જુદી ચીજ નથી, એ કોઈ દ્રવ્ય નથી. માટે એ દ્રવ્ય નથી તો આચાર્ય ભગવાન એમ કહે છે કે ભાઈ જો તું સમ્યક દ્રષ્ટિ થયો છે તો હવે સમ્યક દ્રષ્ટિ થયો છે તો આચાર્ય દેવ હવે સમ્યક દ્રષ્ટિ એવા પુરુષને કહે છે કે હવે બાકી રહેલા રાગ દ્વેષને પણ તું ક્ષય કરી અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર. અહીંયા વાત તો એ કરવી છે. અહીંયા કહ્યું ને કે માટે આચાર્ય દેવ પ્રેરણા કરે છે કે સમ્યક દ્રષ્ટિ પુરુષ તત્વદ્રષ્ટિ વડે તેમને એટલે રાગ દ્વેષને પ્રગટ રીતે ક્ષય કરો, કે જેથી પૂર્ણ અને અચળ જેનો પ્રકાશ છે એવી દેદીપ્યમાન સહજ જ્ઞાન જ્યોતિ પ્રકાશે. આમ કેમ કહ્યું હશે? એક તરફ તો આપણે એમ કહીએ કે સમ્યક દ્રષ્ટિ છે એને તો રાગ દ્વેષ નથી, અને બીજી તરફ અહીંયા આચાર્ય દેવ સમ્યક દ્રષ્ટિ પુરુષને પ્રેરણા કરે છે કે ભાઈ તત્વદ્રષ્ટિ વડે રાગ દ્વેષનો ક્ષય કરો. તો એનો અર્થ એ થયો કે રાગ દ્વેષ તો છે, વાત તો જોઈએ જ, વાત સાચી છે, રાગ દ્વેષ છે, રાગ દ્વેષ છે, જ્ઞાનીને પણ રાગ દ્વેષ છે, અને જ્ઞાનીને જે રાગ દ્વેષ છે એને હવે અજ્ઞાનને કારણે રાગ દ્વેષ નથી, અજ્ઞાનને કારણે રાગ દ્વેષ નથી, માત્ર પોતાના પુરુષાર્થની ખામીને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પોતાની અસ્થિરતાને કારણે એવા રાગ દ્વેષ છે. તો આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ એક વાત તો નિશ્ચિત છે કે એ કોઈ દ્રવ્ય નથી રાગ દ્વેષ, અને હવે તું જ્ઞાની સમ્યક દ્રષ્ટિ થયો છે તો હવે ઉગ્ર પુરુષાર્થ કર. એટલે ઉગ્ર પુરુષાર્થ કરીશ તો જે અસ્થિરતાને કારણે રાગ દ્વેષ થાય છે એ રાગ દ્વેષ હવે ઉત્પન્ન જ નહીં થાય, એવો ઉગ્ર પુરુષાર્થ કર. અને એવા ઉગ્ર પુરુષાર્થ કરવા માટે કઈ રીતે કરવો? તો કે છે કે તત્વદ્રષ્ટિ વડે. સમ્યક દ્રષ્ટિ પુરુષને કહે છે કે તત્વદ્રષ્ટિ વડે રાગ દ્વેષને પ્રગટ રીતે ક્ષય કરો. તત્વદ્રષ્ટિ, પોતાના સ્વરૂપની દ્રષ્ટિ, પોતે ભગવાન આત્મા છે, જ્ઞાયક છે એવી એકાગ્રતા કરતા હવે રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. અને એમ એ પ્રગટ રીતે રાગ દ્વેષનો ક્ષય થતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પૂર્ણ અને અચળ જેનો પ્રકાશ છે એવી દેદીપ્યમાન સહજ જ્ઞાન જ્યોતિ પ્રકાશે છે. કેવળ જ્ઞાન એ રીતે જ થાય છે. સમ્યક દર્શન થયા પછી ચારિત્રનો પુરુષાર્થ હોય છે એમ કહીએ છીએ, તો અહીંયા એ વાત આચાર્ય ભગવાને સમાવી દીધી છે કે ભાઈ તું સમ્યક દ્રષ્ટિ થયો છે તો હવે તારો પુરુષાર્થ કેવો હોય? તો કે તને તત્વની જ દ્રષ્ટિ રહે, બીજું કાંઈ હોય નહીં. તત્વની દ્રષ્ટિ કહો કે દ્રવ્ય દ્રષ્ટિ કહો, પોતાના સ્વરૂપની દ્રષ્ટિ રહે, બીજી કોઈ દ્રષ્ટિ રહે નહીં. અને એમ થશે તો રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય. અને એમાં એમાં આગળ વધતા વધતા લીનતા અને પછી આગળ સ્થિરતા કરશે તો રાગ દ્વેષનો ક્ષય થશે. એટલે કે હંમેશને માટે એ ન ઉત્પન્ન થાય એવી દશા પ્રગટ થશે. એટલે 12મા ગુણસ્થાનની દશા આવશે, કષાય રહિત દશા થશે. આચાર્ય ભગવાને બહુ સુંદર ઉપદેશ આપ્યો છે. અને પહેલા તો વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું કે રાગ દ્વેષ શું છે, અને પછી આવો ઉપદેશ આપ્યો છે. આમાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને માટે પણ ઉપદેશ સમાયેલો જ છે કે જે ચારિત્રનો પુરુષાર્થ કરવા માટે પણ તત્વદ્રષ્ટિથી જ થાય છે. તો એ જ રીતે તત્વદ્રષ્ટિ કરતા સમ્યક દર્શન પ્રગટ કરતા એને હવે અજ્ઞાન ભાવે થતા રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. એ વાત એમાંથી આપણને આમ જ સમજાઈ જાય છે. અહીંયા ભાવાર્થમાં પંડિતજી કહે છે કે રાગ દ્વેષ કોઈ જુદું દ્રવ્ય નથી. જીવને અજ્ઞાન ભાવથી રાગ દ્વેષરૂપ પરિણામ થાય છે, માટે સમ્યક દ્રષ્ટિ થઈને તત્વદ્રષ્ટિથી જોવામાં આવે તો તેઓ એટલે રાગ દ્વેષ કાંઈ પણ વસ્તુ નથી એમ દેખાય છે. અને ઘાતી કર્મનો નાશ થઈ કેવળ જ્ઞાન ઉપજે છે. બહુ સ્પષ્ટ કરી દીધું. પહેલા તો પોતાના સ્વરૂપને જાણી તેનું મહાત્મ્ય લાવી જેમ છે તેમ, પહેલા દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા પોતાના સ્વરૂપને જાણી તેનું મહાત્મ્ય લાવીને એની દ્રષ્ટિનો પુરુષાર્થ કરવો, ઉગ્ર પુરુષાર્થ કરવો, નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટ કરવું, એટલે ભેદ જ્ઞાન થાય છે, અકર્તા ભાવ પણ આવી જાય છે, ક્રમબદ્ધ પર્યાય પણ સમ્યક સમજાઈ જાય છે. અને આવી દશા થાય છે ત્યારે પોતે ભગવાન આત્મા જ્ઞાયક વિકાર જ્ઞાયક છે એમ પ્રતીતિમાં રહે છે. જેને આવી પ્રતીતિ થઈ છે, જેને આવું પ્રતીતિમાં રહે છે, એવા સમ્યક દ્રષ્ટિને હવે જે રાગ કે દ્વેષ થાય છે એ રાગ દ્વેષ અસ્થિરતાને કારણે થાય છે. તો આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ હવે અસ્થિરતાને છોડ, તને હવે અસ્થિરતા શોભે નહીં, તું તત્વદ્રષ્ટિ કર. તત્વદ્રષ્ટિ કરતા તને સ્વરૂપનું લક્ષ રહેતા ત્યાં જ એકાગ્રતા થતા હવે રાગ દ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. અને એમાં તારો એવો પુરુષાર્થ થાય કે જેથી હંમેશને માટે રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય એવી દશા તારી થઈ જાય, એટલે 12મા ગુણસ્થાનની દશા આવી જાય, એટલે બધા જ કષાયોનો ક્ષય થાય, અને પછી તને 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન થાય છે. એટલે પંડિતજીએ એ વાત અહીંયા લીધી કે 12મા ગુણસ્થાને કષાય રહિત થાય છે અને પછી 13મે ગુણસ્થાને એને કેવળ જ્ઞાન થાય છે, એટલે ઘાતી કર્મોનો નાશ થઈ અને કેવળ જ્ઞાન ઉપજે છે. એટલે આખો પુરુષાર્થ છે એ તત્વદ્રષ્ટિનો જ છે. સ્વરૂપની દ્રષ્ટિ કરવી, ત્યાં લીનતા કરવી, ત્યાં રમણતા કરવી, ત્યાં રોકાઈ જવું, ત્યાં ઠેરી જવું, ત્યાં ઠરી જવું, આ સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. એમ કરતા આપોઆપ રાગ દ્વેષ મંદ થાય છે, ઘટતા જાય છે, ઉત્પન્ન થતા નથી. અને એમ કરતા કરતા આગળ વધતા પૂર્ણપણે એવા રાગ દ્વેષ કષાયોનો નાશ થાય છે, ક્ષય થાય છે. પુરુષાર્થની દિશા બહુ સ્પષ્ટ કરી દીધી. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે પણ એ જ પુરુષાર્થ છે, અને ચારિત્રનો પણ એ જ પુરુષાર્થ છે, ગુણ દશાની પ્રાપ્તિનો પણ એ જ પુરુષાર્થ છે, માત્ર તત્વદ્રષ્ટિ. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ પ્રવચનમાં જે વાત કરી છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાન નંબર 420 કળશ 218 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. વસ્તુત્વમાં મૂકેલી દ્રષ્ટિ વડે જોતા તે રાગ દ્વેષ કાંઈ જ નથી, એટલે દ્રવ્ય રૂપ જુદી વસ્તુ નથી. શ્લોકની આ વાતને સમજાવે છે અહીંયા ગુરુદેવ, કે છે કે જો આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. આ સૂક્ષ્મ વાત છે. પ્રભુ અંદર આત્મા છે, તે જ્ઞાનપુંજ પ્રભુ ચૈતન્ય 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 શક્તિનો રસ કંદ છે. દયા દાન આદિ પુણ્ય ભાવ અને આ હિંસા જૂઠ ચોરી આદિ પાપના ભાવ એ આત્મામાં નથી. શુભ કે અશુભ ભાવ આત્મામાં નથી. રાગ દ્વેષના ભાવ પુણ્ય પાપ ભાવ તે શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં નથી. આવો આત્મા કહે છે કે અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ રૂપે થાય છે. એટલે પહેલી વાત તો એ સ્પષ્ટ કરી દીધી ગુરુદેવે કે આત્મામાં તો કોઈ રાગ દ્વેષ નથી, પણ છતાંય આવો આત્મા અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ રૂપે થાય છે. કહ્યું ને કે આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. એને સહેલાઈથી યાદ રાખવું હોય તો એ જ્ઞાન એટલે આત્મા એમ યાદ રાખીએ તો પણ એ કહી જાય એવું છે. અજ્ઞાન ભાવથી આત્મા રાગ દ્વેષ રૂપે થાય છે, પરિણમે છે. જેને પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તા કે જેને એક જ્ઞાયક ભાવ ધ્રુવ ભાવ એક સામાન્ય ભાવ નિત્ય ભાવ પરમ પારિણામિક ભાવ પંચમ ભાવ પંચમ પારિણામિક ભાવ કહીએ તેનું ભાન નથી, એ જીવ અજ્ઞાન ભાવથી પુણ્ય અને પાપ રાગ અને દ્વેષના ભાવ રૂપે પરિણમે છે. જેને પોતાના ધ્રુવ ભાવ સામાન્ય ભાવ નિત્ય ભાવ પરમ પારિણામિક ભાવ જ્ઞાનિક ભાવ એનું ભાન નથી, પોતાના સ્વરૂપનું ભાન નથી, તે જીવ અજ્ઞાન ભાવથી પુણ્ય અને પાપ અને રાગ અને દ્વેષના ભાવ રૂપે પરિણમે છે. પોતે નિજ સ્વભાવથી રાગ દ્વેષ રૂપે પરિણમતો નથી. પોતે નિજ સ્વભાવથી રાગ દ્વેષ રૂપે પરિણમતો નથી. એનો સ્વભાવ કઈ રાગ દ્વેષ રૂપે પરિણમવાનો નથી. નિજ સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે. નિજ સ્વભાવથી તો એ આનંદ સુખ શાંતિ અને જ્ઞાનના ભાવે પરિણમે, પણ નિજ સ્વભાવથી કઈ એ રાગ દ્વેષ રૂપે પરિણમે એમ હોય નહીં. બહુ સ્પષ્ટ કહ્યું છે પ્રભુ. આટલી સ્પષ્ટતા પૂર્વે કોઈએ કરી નથી. જે સ્પષ્ટતાઓ ગુરુદેવે કરી છે સમયસારનો સ્વાધ્યાય કરતા એવી સ્પષ્ટતાઓ કોઈએ કરી નથી. હજી સુધીમાં ક્યાંયથી આ વાત મળતી નથી, આટલી બધી સ્પષ્ટ વાત ક્યાંય મળતી નથી. ઘણાને સાંભળીએ પણ આવી વાત નથી. નિજ સ્વભાવથી ભગવાન આત્મા ક્યારેય રાગ દ્વેષ રૂપે થાય જ નહીં, કેમ કે એનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે. અનંત ગુણ છે તો અનંત ગુણનું શુદ્ધ પરિણમન છે, એમાં સુખ શાંતિ આનંદનો ભાવ હોય એનો અનુભવ થાય એવા ભાવે એ પરિણમે અને એને એ રીતે અનુભવે પણ ખરો. એટલે નિજ સ્વભાવથી પરિણમે ત્યારે તો એનો અનુભવ થાય સુખનો શાંતિનો જ્ઞાનનો આનંદનો એવો અનુભવ થાય. પણ કાંઈ રાગદ્વેષ તો બિલકુલ થાય નહીં. એટલે નિજ સ્વભાવથી કાંઈ રાગદ્વેષ રૂપે આત્મા પરિણમે છે એમ તો બિલકુલ નથી. નિજ સ્વભાવથી રાગદ્વેષ રૂપે એ પરિણમતો નથી. તો પછી કર્મને લઈને રાગ દ્વેષ રૂપે પરિણમે છે? કેટલાય લોકોની એવી માન્યતા છે. ઘણા ઉપદેશકો એવી માન્યતા થઈ તેવો ઉપદેશ પણ આપતા હતા. હજી પણ કેટલાક લોકો એમ માનીને એવો ઉપદેશ આપે છે કે રાગ દ્વેષ કર્મને લઈને થાય, કર્મને લઈને રાગ દ્વેષ રૂપે જીવ પરિણમે. પણ એમ પણ નથી, કેમ કે કર્મ જળ અને ભગવાન આત્મા ચેતન, તો કર્મ એને રાગ દ્વેષ રૂપે પરિણમાવે એમ પણ નથી. એટલે એ વાત પણ નથી અને પોતાનો સ્વભાવ પણ નથી. એટલે નિજ સ્વભાવથી પણ રાગ દ્વેષ રૂપે પરિણમતો નથી અને કર્મને લઈને પણ એ રાગ દ્વેષ રૂપે પરિણમતો નથી. પરંતુ પોતાની વસ્તુ, પોતાનું સ્વરૂપ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે, પોતાના સ્વરૂપથી એ અભાન છે એનું ભાન નથી. એટલે એવા અજ્ઞાનને કારણે પોતે કોણ છે એ ભાન નથી. એટલે એ પરનું લક્ષ્ય કરી અને એની સાથે જોડાઈને રાગ કે દ્વેષના ભાવે પરિણમે છે. પોતે કોણ છે એ સ્પષ્ટ થઈ જાય તો પછી પર સાથે એને કાંઈ રૂચિ થાય નહીં, એટલે એના તરફ રાગ પણ ન થાય અને દ્વેષ પણ ન થાય. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એમ જ્યારે થઈ જાય ત્યારે પછી એ શુદ્ધત્વ રહ્યું છે અનંતકાળથી અનાદિથી એવું ને એવું રહ્યું છે, તો એનો અર્થ જ એ છે કે પર વસ્તુ એને કાંઈ કરતી નથી. એટલે પર સંબંધી એને સુખ બુદ્ધિ કે દુઃખ બુદ્ધિ બંને ચાલી જાય. પોતાનું સ્વરૂપ શુદ્ધ રહ્યું છે, મલિન થયું નથી, અનાદિથી એવું જ રહ્યું છે. આવો વિચાર કરતા આપણને એક વાત સ્પષ્ટ થાય કે હું અનંત પર્યાયમાં જઈને આવ્યો, અનંત પ્રકારના શરીરો સાથે રહ્યો અને એ વખતે એવા કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ પણ કર્યા, શુભ ભાવ પણ કર્યા, તે છતાંય મારું શુદ્ધ સ્વરૂપ રહ્યું છે, તો એનો અર્થ જ એ છે કે પર દ્રવ્યો કાંઈ મારું બગાડતા નથી. એટલે પર વસ્તુ મારું કાંઈ બગાડે નહીં કે સુધારે નહીં, એ વાત જો સ્પષ્ટ છે તો પછી પર સાથે મારે શું નિસ્બત છે? એટલે પછી પર તરફ ન તો રાગ થાય કે ન તો દ્વેષ થાય, બેમાંથી કાંઈ થાય નહીં. પોતાના સ્વરૂપનો જેને નિર્ણય થઈ જાય એને પરમાં ઈષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ થતી નહીં. પર સારું છે કે ખરાબ છે કાંઈ થતું નથી. પર પર છે, પર પર છે, પર ન તો મારું કાંઈ કરે છે, પર ન તો મારું કાંઈ કરે છે કે ન તો હું પરનું કરું છું, એમ એને સ્પષ્ટ થઈ ગયું છે. એટલે પછી હવે એને રાગ કે દ્વેષ ઉત્પન્ન થતા નથી. થોડાક સૂક્ષ્મતાથી વિચાર કરીએ, આપણી જાતે વિચાર કરીએ તો આપણને એમ થાય કે જો હું ભગવાન આત્મા છું અને મારું કોઈ કાંઈ બગાડી કે સુધારી શકતું જ નથી, તો આ પર પ્રત્યે રાગ કરવા કે દ્વેષ કરવાથી શું થશે? કાંઈ થવાનું નથી. નકામાનો એવા આશ્રવ અને બંધ કરી રહ્યો છે. એના કરતા પોતાના સ્વરૂપમાં રહેને ભાઈ, બહુ સહેલાઈથી સમજાય એવો આ તો માર્ગ છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી દીધું કે ભાઈ નિજ સ્વભાવથી કઈ રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી, આત્મામાં એવો કોઈ ગુણ નથી. નિજ સ્વભાવથી તો આનંદ સુખ શાંતિ જ ઉત્પન્ન થાય છે, બીજું કાંઈ ઉત્પન્ન થતું નથી. પર્યાયમાં એનો જ અનુભવ થાય છે, એ જ અનુભવમાં આવે છે. અને કર્મ એ પોતાથી જુદા છે, એ પોતાની અંદર કાંઈ કરવા માટે સમર્થ નથી, એ પણ સ્પષ્ટ સમજાયું છે. તર્ક દ્વારા પણ સમજાયું છે અને અનાદિથી એનું સ્વરૂપ એમ જ રહ્યું છે એવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. એટલે બીજા કોઈ પર પદાર્થે એનું કાંઈ બગાડ્યું નથી, તો ભવિષ્યમાં પણ કાંઈ બગાડવાના નથી. જો અનંતકાળ સુધીમાં એણે આ આત્મદ્રવ્યની અંદર કાંઈ મલિનતા મૂકી નથી, મલિનતાનો એક અંશ પણ એમાં મૂકી અને એને મલિન કર્યું નથી, તો પછી ભવિષ્યમાં પણ એ કાંઈ મારામાં મલિનતા કરવાના નથી. એ જ રીતે એ કાંઈ મને સુખી પણ કરવાના નથી. એટલે પરદ્રવ્યો છે તો છે, પરદ્રવ્યના પરિણામ થાય છે તો થાય છે, ભલે થતા એમ દ્રષ્ટિ થતા પરદ્રવ્યો પ્રત્યે દ્રષ્ટાભાવ આવી જાય. પરદ્રવ્યો પરદ્રવ્ય છે, પરદ્રવ્યો મને હિતકારી પણ નથી અને મને નુકસાન કરતા પણ નથી, પછી પરદ્રવ્ય પ્રત્યે રાગ ક્યાંથી થાય કે દ્વેષ ક્યાંથી થાય? એટલે આત્માની દ્રષ્ટિ જેને થઈ છે, જેને સ્વરૂપને જાણ્યું છે, એને પછી એના પ્રત્યે એવા રાગ દ્વેષ થતા જ નથી. એટલે કે અજ્ઞાનવશ થતા રાગ દ્વેષ એ ટળી જાય છે. હા, અસ્થિરતાને કારણે રાગ થાય છે, શુભભાવ આવે છે, પોતાના સ્વરૂપને વિશે અસ્થિરતા છે, સ્થિરતા નથી થઈ. એટલે તો એવા અસ્થિરતાને દૂર કરવા માટે, અસ્થિરતાને કારણે થતા રાગદ્વેષને દૂર કરવા માટે આચાર્ય ભગવાને એમ કહ્યું કે ભાઈ, જો તું સમ્યક દ્રષ્ટિ થયો છે, જ્ઞાની થયો છે, તો હવે એવી અસ્થિરતાને પણ તું દૂર કર, તારા સ્વરૂપને વિશે તત્વની દ્રષ્ટિ કર, તારા સ્વરૂપની દ્રષ્ટિ કર, અને ત્યાં જ રોકાઈ રહે તો પછી રાગદ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ, એ અજ્ઞાનને લઈને રાગદ્વેષ રૂપે આત્મા પરિણમે છે, ખરેખર એ આત્માનો સ્વભાવ નથી અને પરદ્રવ્યને કારણે પણ નથી થતા. એટલે જો તું પુરુષાર્થ સાચો કરીશ, તત્વની દ્રષ્ટિ કરીશ, તો રાગદ્વેષ ઉત્પન્ન નહીં થાય. વધારે સમજાવતા અહીંયા કહે છે કે આ શરીર તો જળ માટી ધૂળ છે અને કર્મ પણ જળ માટી ધૂળ છે, એ તો આત્મામાં છે નહીં. વળી એક એક ઇન્દ્રિયના વિષયને જાણે એવી જે ખંડ ખંડ ભાવ ઇન્દ્રિય, જ્ઞાનની ખંડ ખંડ પર્યાય એને ભાવ ઇન્દ્રિય કહ્યું છે. એક એક ઇન્દ્રિયના વિષયને જાણવા વાળી ખંડ ખંડ પર્યાય એને ભાવ ઇન્દ્રિય કહ્યું છે. તે પણ ત્રિકાળી ધ્રુવ વસ્તુમાં નથી. ત્રિકાળી ધ્રુવ વસ્તુ તો અખંડ અભેદ એક જ્ઞાયક ભાવ રૂપ છે. તે જ્ઞાયક વસ્તુમાં રાગ દ્વેષ નથી, સંસાર નથી, ઉદય ભાવ નથી. ભગવાન આત્મામાં રાગ દ્વેષ નથી, સંસારનું કારણ નથી, ઉદય ભાવ પણ નથી. તો પછી આ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે કેમ? 421 પાના ઉપર અહીંયા કે છે બીજા પેરેગ્રાફમાં, તો કે છે કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ભાન નથી એવા અજ્ઞાનને કારણે જીવને રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. હું કોણ છું, મારું સ્વરૂપ શું છે અને મારું કર્તવ્ય શું ઇત્યાદિનું ભાન નહીં હોવાથી અજ્ઞાનવશ એને રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. અહીંયા મિથ્યાત્વ સંબંધીના જે રાગ દ્વેષ છે તેને જ રાગ દ્વેષ ગણવામાં આવ્યા છે. સંપિત થયા પછી રાગાદિ થાય છે તેની અહીં ગણતરી નથી. ભગવાને જગતમાં 6 દ્રવ્ય જોયા છે, તેમાં આત્મા ચૈતન્યની દ્રષ્ટિના અભાવરૂપ અજ્ઞાન ભાવથી રાગદ્વેષ રૂપે પરિણમે છે એમ પણ ભગવાને જોયું છે. વસ્તુત્વમાં મૂકેલી એકાગ્ર કરેલી દ્રષ્ટિ વડે જોતા, અર્થાત દ્રવ્ય દ્રષ્ટિથી જોતા, તે રાગદ્વેષ કાંઈ જ નથી. પર્યાય જ પોતાનું સ્વરૂપ છે એમ માનનારા, દેખનારા, શ્રદ્ધા કરનારા એ પર્યાય દ્રષ્ટિ જીવોને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. પર્યાયનું લક્ષ્ય કરે છે એને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. પરંતુ વસ્તુ પોતે ત્રિકાળી, ધ્રુવ, ચિદાનંદ, ગંત, પ્રભુ પોતે છે, તેમાં એકાગ્ર કરેલી અંતરદ્રષ્ટિ વડે જોતા કહે છે કે રાગદ્વેષ કાંઈ જ નથી. દ્રવ્ય દ્રષ્ટિ કરતા રાગદ્વેષ કાંઈ જ નથી, કેમ કે રાગદ્વેષ કોઈ દ્રવ્ય નથી. આત્મા શુદ્ધ એક ચૈતન્ય વસ્તુ છે, તેને અંતરની એકાગ્ર દ્રષ્ટિથી દેખતા ધર્મ એટલે વિતરાગતા પ્રગટ થાય છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થાય છે. તેને રાગદ્વેષ કાંઈ જ નથી. જેને એવી વિતરાગતા પ્રગટ થઈ છે એને કાંઈ રાગદ્વેષ છે જ નહીં. કહે છે ને કે સિદ્ધ સમાન સદાપદ મેરો, એવી પોતાની ચીજ પોતે જ એ આત્મા છે, પણ એને વિચારાને ખબર નથી શું થાય. પોતે જીન સ્વરૂપ અંદર ભગવાન છે એની એને ખબર નથી. એના ભાન વિના અજ્ઞાનથી પોતાનું સ્વરૂપ નથી જાણતો, એટલે બીજી જગ્યાએ એ એકત્વ કરે છે. એટલે એને રાગદ્વેષ નિરંતર ઉપજા કરે છે. જો પોતાના પૂર્ણ જ્ઞાન આનંદમય ભગવાન સ્વરૂપની દ્રષ્ટિ કરે તો રાગદ્વેષ કાંઈ જ નથી, કેમ કે રાગદ્વેષ કાંઈ દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં રાગદ્વેષ દેખાતા નથી. માટે સમ્યક દ્રષ્ટિ પુરુષ તત્વદ્રષ્ટિ વડે તેમને એટલે રાગદ્વેષને પ્રગટ રીતે ક્ષય કરો, કે જેથી પૂર્ણ અને અચળ જેનો પ્રકાશ છે એવી દેદીપ્યમાન સહજ જ્ઞાન જ્યોતિ પ્રકાશે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે અનાદિ અજ્ઞાન વડે એણે ચૈતન્યનું જીવન હણી નાખ્યું છે. તેને આચાર્યદેવ કહે છે, હે ભાઈ, તારી ચીજ અંદર સર્વજ્ઞ સ્વભાવથી પૂરણ ભરી પડી છે, તેમાં જ દ્રષ્ટિ સ્થાપિત કરી તત્વદ્રષ્ટિ વડે રાગદ્વેષનો ક્ષય કરો. સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેતા રાગ દ્વેષ ઉપજતા નથી, ઉપજતા નથી માટે તેનો ક્ષય કરો એમ કહ્યું છે. ક્ષય તો કઈ રીતે કરાય? જે રાગ દ્વેષ થઈ ગયા એનો પછી ક્ષય કરવા પણ ક્યાં છે? તો એ પર્યાય થઈ ગઈ, પણ એ ઉપજે નહીં એને ક્ષય કહો છે, એ ઉત્પન્ન ન થાય એને ક્ષય કહો છે. એક વખત રાગ દ્વેષ થયા પછી એનો ક્ષય ક્યાંથી થાય? એ તો એ પર્યાય તો થઈ ગઈ, ચાલી ગઈ. રાગના કાળે રાગ થઈ ગયો, ક્રોધના કાળે ક્રોધ થઈ ગયો. પણ અહીંયા એમ કેવું છે કે એવા ક્રોધ માન માયા લોભ ના પરિણામ જે થાય છે, જે રાગ દ્વેષના પરિણામ જે થાય છે, એવા પરિણામ ન થાય, એ ઉપજે જ નહીં, એ માટે તમે દ્રવ્યની દ્રષ્ટિ કરો. 422માં વર્ણના ઉપર ગુરુદેવે બહુ સરસ વાત સમજાવી છે કે ભાઈ આ બધાને દુનિયાદારીમાં ઢાપણ હોય, દુનિયાદારી બધી આવડે, દુનિયાદારીમાં ઢાપણ દેખાડે, પણ એ તો મૂર્ખતા છે. પોતાની ચિત્ત ચમત્કાર વસ્તુને ભૂલીને નિરંતર રાગ દ્વેષ કર્યા કરે એ તો મહામૂર્ખાઈ છે, મૂંઢતા છે. પોતે જ્ઞાન રસનો પિંડ આખું ચૈતન્ય દળ અંદર છે તેની દ્રષ્ટિ કરવી તે સમ્યક દર્શન છે અને તે ડહાપણ છે, એટલે સમ્યક જ્ઞાન છે. શ્રાવક અને મુનિપણાની દશા પહેલા આવું સમ્યક દર્શન એને હોય છે. આચાર્ય દેવ કહે છે કે તત્વદ્રષ્ટિ વડે શીઘ્ર આ રાગદ્વેષનો ક્ષય કરો, એટલે કે તત્વદ્રષ્ટિ કરતા આ રાગદ્વેષ ઉત્પન્ન નહીં થાય, અને એમાં પછી આગળ વધતા પૂર્ણ અચળ જેનો પ્રકાશ છે એવી સહજ જ્ઞાન જ્યોતિ પ્રકાશ છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, શુભ ભાવ પુણ્ય ભાવ સમ્યક દ્રષ્ટિને હોય છે, પણ દ્રષ્ટિના વિષયમાં ને વિષયની દ્રષ્ટિમાં તે નથી. દ્રષ્ટિના વિષયમાં અને વિષયની એટલે કે શુદ્ધ અંતઃતત્વની દ્રષ્ટિમાં તે નથી. માટે કહ્યું કે જે દ્રષ્ટિનો વિષય છે ભગવાન આત્મા, એ વિષય એટલે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ અંતઃતત્વ, એમાં એ નથી, એની દ્રષ્ટિમાં એ નથી. માટે કહ્યું કે તત્વદ્રષ્ટિ વડે તેનો ક્ષય કર, તત્વદ્રષ્ટિ વડે આ રાગ દ્વેષનો ક્ષય કર. અસ્થિરતાનો રાગ પણ સ્વરૂપની એકાગ્રતા દ્વારા ક્ષય પામે છે. તેથી કહ્યું કે તત્વદ્રષ્ટિ વડે રાગ દ્વેષનો ક્ષય કર, કે જેથી જેમ સોળે કળાએ ચંદ્ર ખીલે છે તેમ તને પૂર્ણ અને અચળ દેદીપ્યમાન સહજ જ્ઞાન જ્યોતિ ખીલી જશે, અર્થાંત કેવળ જ્ઞાન અને મોક્ષ થશે. પારણ નંબર 423 ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે બીજા પેરેગ્રાફમાં કે રાગ દ્વેષ કોઈ જુદું દ્રવ્ય નથી, જીવને અજ્ઞાન ભાવથી થાય છે, માટે સમ્યક દ્રષ્ટિ થઈને તત્વદ્રષ્ટિથી જોવામાં આવે તો તેઓ રાગ દ્વેષ કાંઈ વસ્તુ નથી એમ દેખાય છે, અને ઘાતી કર્મોનો નાશ થઈ કેવળ જ્ઞાન ઉપજે છે. પંડિતજીએ એ વાત અહીંયા મૂકી છે. ગુરુદેવ કહે છે કે દયાદાન વ્રત તપ આદિ અને કામ ક્રોધ માન આદિ જે પુણ્ય પાપના ભાવ, તે કોઈ જુદું દ્રવ્ય નથી. એ દ્રવ્ય નથી, આ બધા ભાવના વિકલ્પને એ બધું કઈ જુદું દ્રવ્ય નથી. જેમ જળ અને ચેતન ભિન્ન દ્રવ્ય છે એવી રીતે એ કઈ દ્રવ્ય નથી. રાગ દ્વેષ કોઈ ભિન્ન દ્રવ્ય નથી. જીવને તેઓ અજ્ઞાનની ખાણમાંથી ઉત્પન્ન થાય છે. અજ્ઞાનની ખાણમાંથી રાગ દ્વેષ તો ઉત્પન્ન થાય છે, અને સમ્યક દર્શન થતા જ્ઞાન થતા એ પછી ઉત્પન્ન જ થતા નથી, એનો હંમેશ માટે નાશ થઈ જાય છે. અહીં કહે છે કે હું તો શુદ્ધ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ એક જ્ઞાયક ભાવ છું, એમ દ્રષ્ટિમાં જેણે સ્વીકાર કર્યો તે સમ્યક દ્રષ્ટિ છે અને તે સુખી છે. માટે હે જીવ, સમ્યક દ્રષ્ટિ થઈને આ મિથ્યાત્વ અને રાગ દ્વેષ ભાવોને ઉડાડી દે, તેનો ક્ષય થતા પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ પ્રગટ થશે. તો આ રીતે આપણે કળશ 218 અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખનામ બોલીએ. Yeah.
ચયતી.